पेज नंबर 70 त्रीजो पेरेग्राफ। बीजी वात, सर दर्शन पण તે આમાં છ દર્શનની વાત સાથે સાથે આવી જાય છે। જુઓ બે પક્ષ, એક પક્ષ કહે છે કે આત્મા નથી, આત્મા નિત્ય નથી, આત્મા કર્મનો કરતા નથી, આત્મા કર્મનો ભોગતા નથી, મોક્ષ નથી અને મોક્ષનો ઉપાય નથી, આ નથી તે નકારાત્મક વાત, નિષેધાત્મક વલણ। છ પદો નથી અને તેની સામે છ પદ છે, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કરતા છે, આત્મા કર્મનો ભોગતા છે, આત્મા મોક્ષ સ્વરૂપ છે અને મોક્ષનો ઉપાય છે। આવા જુદા જુદા છ દર્શનનો મતભેદ કરી ઝઘડાઓ કરે છે, પણ તેમ કરવાનું કોઈ કારણ નથી। કેમ તો છ દર્શનનો જવાબ આ છ પદમાં આવી જાય છે। બહુ અદ્ભુત વાત છે। સતસ્થાનક સંક્ષેપમાં સટદર્શન પણ તે, આ અમે સટદર્શનની વાત કરવાના છીએ, તે મતભેદ કે ઝઘડા માટે કરવાના નથી, પરમાર્થને સમજાવવા કરવાના છીએ। આ અમારું મિશન છે, આ અમારું મિશન પરમાર્થને સમજાવવા માટે છે। આ તમામ દર્શનોને પણ તેમણે આમંત્રણ આપ્યું કે ચાલો આપણે પરમાર્થને સમજીએ, શુદ્ધાત્માને સમજીએ। લડવા માટે તો આ દર્શનો નથી, પરમાર્થ એટલે શુદ્ધાત્મા સમજાય, એ અર્થે જ્ઞાનીઓએ આ બોધ કર્યો છે। સતસ્થાનક સંક્ષેપમાં સતદર્શન પણ તે, એમ શા માટે, ક્યાં હેતુથી કહો છો? તો સમજાવવા પરમાર્થને આ ક્લેશ, આ ઝઘડા અને મત મંતર મટી જાય, આ માન્યતાઓ મટી જાય, કદાગ્રહ મટી જાય, આગ્રહ મટી જાય અને પરમાર્થ એટલે શુદ્ધ આત્મા સમજાય। કયા જ્ઞાનીએ એ અહીં જ્ઞાની શબ્દ વાપર્યું, પણ પંડિત, પ્રોફેસર, વિદ્વાન, કથાકાર કે પ્રવચનકાર, એ કવિ એ શબ્દ નથી વાપર્યો, આ તો જ્ઞાનીઓએ કયા છે। હવે મતભેદ નહીં કરતા, એક આત્મા તરફ જ લક્ષ જાય, એ હેતુથી અમે આત્મસિદ્ધિ કહેવાનો પ્રારંભ કરીએ છીએ।
પરમ કૃપાળુ દેવી અદભુત ભૂમિકા બાંધી છે। ભૂમિકા બાંધવા 42 લોકો કયા, 43 અને 44મી ગાથામાં સરસ્થાન કયા, આ 44 ગાથાઓ તો ભૂમિકા તૈયાર કરવા માટે કહીને એ તેમણે અદભુત પાયો નાખ્યો છે। કોઈ આત્મા નથી તેમ માને છે, આ જગતમાં જુદા જુદા અભિપ્રાયો છે, એક અભિપ્રાય તો એમ પણ છે કે આત્મા નથી, આ દેખાય છે તેટલું જ છે, બીજું કાંઈ નથી, આ દ્રશ્ય પદાર્થો આંખે દેખાય છે તે જ છે, કાને સંભળાય છે તે જ છે, જે આંખે ન દેખાય, જોવામાં આવે નહીં તે હોઈ જ ન શકે, તેથી આત્મા નથી। આગળ શિષ્યો દલીલો અને તર્ક કરશે, યુક્તિઓ વાપરશે અને કહેશે ગુરુદેવ આત્મા નથી, પછી ગુરુદેવ નિરાકરણ પણ કરશે, આત્મા છે એ સિદ્ધ કરવા મહેનત છે, પછી મહેનત નથી, એક વખત આત્મા છે તેમ સિદ્ધ થયું, પછી આત્મા નિત્ય છે, કર્મનો કરતા છે, કર્મનો ભોગતા છે, તેને સમજાવતા વાર નહીં થાય, આત્મા છે તેનો સ્વીકાર આનંદથી કરવો જોઈએ। અરે અમે તારા વૈભવની વાત કરીએ છીએ, નિજ વૈભવ આત્માનો વૈભવ તેની વાત કરીએ છીએ, એક વખત આનંદમાં આવી આત્મા છે તેની હાથો પાડ, આત્મા છે તે એક વખત નિર્ણય થઈ જાય, આ પહેલી વાત। આ એકડે એક 1000 મીંડાનો સરવાળો કરો, 1000 મીંડાને 1000થી ગુણો અને 1000 મીંડાને 1000થી ભાગો, શું આવશે? વિંડું જ આવશે, આત્મા છે તે એકડો છે। આચરણ સૂત્રમાં કહ્યું છે કે ધર્મનો પ્રારંભ એકને જાણે તે સૌને જાણે, ત્યાંથી થાય છે ધર્મ શબ્દ, પછી પહેલા આત્મા શબ્દ, આત્મા માટે ધર્મ છે, ધર્મ ઉપપત્તિ છે, ધર્મ સ્થાન છે, ધર્મ ઉપાય છે। દર્દીને દર્દ હોય તો દવાનું કામ, પણ દર્દી કે દર્દ નથી તો દવાનું શું કામ છે? આત્મા હોય તો ધર્મ, તો કર્મ, તો આત્મા હોય તો મોક્ષ, પણ આત્મા હોય તો મોક્ષ પણ આત્મા જ નથી, તો આ બધું કોના માટે? આત્મા છે તેઓને એક વખત થઈ જાય અને આનંદ માંની જો સ્વીકાર કરે કે આત્મા છે તો કામ થઈ જાય।
તત્વચિંતનના ઊંડાણમાં જઈને અને દર્શન મોહનીયના દલીકોને ચિંતનની ઘંટીમાં દળીને એને ખતમ કરી નાખો અને પછી સમાધિમાં જે અનુભવ થાય તે સાચો અનુભવ, તે એક ઉપાય। એવી હિંમત ન હોય, સાહસ ન હોય, સમજણ ન હોય, પણ પ્રભુ તમે કહો છો તે પરમ સત્ય છે, આવરણકાર અંદરથી આવે, અમે જાણતા નથી, પણ પ્રભુ તમને તો જોઈએ છીએ ને, તમે તો હાજર છો ને, તમે શ્વાસ લાયક શ્રદ્ધા કરવા લાયક પુરુષ છો, તમે કહ્યું છે તે આત્મા છે, આ શ્રદ્ધાથી સ્વીકાર તે બીજો ઉપાય. એક શ્રદ્ધાથી સ્વીકાર કરો કે સમાધિમાં જઈ અનુભવ કરો, પણ એક વખત આત્મા છે તે નિર્ણય કરી લેવો પડે. લગ્નની તૈયારી ચાલુ કરી, માંડવા નાખ્યા, કંકોત્રી છપાઈ, અને પછી પૂછ્યું, સગપણ થયું? સગપણ બાકી છે, શું કરશો, કોને બોલાવશો? સગપણ પહેલાં થવું જોઈએ. આત્મા છે તેનો પ્રથમ સ્વીકાર જે ક્ષણે થશે ત્યારે તમને ધર્મની જરૂર પડશે. એ સિવાય તમને ધર્મ કરવામાં રસ નહીં પડે. સંસાર માણસો એટલે ખબર પડશે કે પૈસાની હવે જરૂર પડશે. શું થયું? એકદમ અનુભવની વાત આવીને પરણ્યા એટલે એકમાંથી બે થયા. એકલો હોય તો લીટર દૂધ પીએ અને બે હોય તો 500-500 ગ્રામ, અને છોકરું થાય પછી બંધ, પછી નક્કી કરે કે આપણે હવે ચા પીશું. આત્મા છે તેમ સ્વીકાર કરો, પછી ધર્મ વગર જીવી નહીં શકો. મીરા એમ કહે છે કે જેમ માછલી પાણી વગર જીવી નથી શકતી, એમ હું કૃષ્ણ વગર જીવી નથી શકતી. રોઈ રોઈ અખિયા રાતી નૈના પ્રભુ દર્શન કી પ્યાસી, આ આંખો દર્શન કરવા પ્યાસી છે, મારે મારા રણછોડ કૃષ્ણ કનૈયાને જોવો છે. આત્મા છે તે નિર્ણય થશે પછી આ અંદર ધૂન લાગશે.
આત્માને કોઈ ક્ષણિક માને છે, આત્મા ક્ષણિક જ હોય તો ધર્મ કોના માટે કરવાનો? બાપ દુકાન તૈયાર કરી રહ્યો હોય અને માલ લાવી ભરી રહ્યો હોય, પણ દીકરો એમ કહે કે હું અહીં રહેવાનો નથી, તો કોના માટે મહેનત કરવી? તો આત્મા અનિત્ય હોય તો ધર્મ કોને માટે કરવાનો? કોઈ એમ કહે કે આત્મા કર્મનો કરતા નથી, અને એમ કહેનાર પણ છે કે ઈશ્વર કરે છે, પ્રકૃતિ કરે છે, થર્ડ પાર્ટી કહે છે, પરંતુ આત્મા કર્મ કરે છે. જેમ જવાબદારી લેવા એ તૈયાર નથી, એ કોઈ બીજા ઉપર ઢોળે છે. આત્મા કર્મનો ભોગતા નથી તેમ કહેનાર પણ છે, અને મોક્ષ પણ નથી એમ છે. અભવ્ય ચારિત્ર્ય ગ્રહણ કરે નવ પૂર્વ ભણે તે 500 શિષ્યોના ગુરુ પણ હોય, મોટા આચાર્ય પણ હોઈ શકે, હજારો માણસો સત્સંગમાં આવતા હોય તેઓ મોક્ષની વાત પણ કરતા હોય, પરંતુ પોતે અંદરમાં એમ માને છે કે મોક્ષ નથી. ઇન્દ્રિયો અને વિષયો વગર સુખ હોઈ શકે નહીં. મોક્ષમાં સુખ હોઈ શકે નહીં. જો મોક્ષ ન હોય તો ઉપાય પણ નથી. આવી જેની માન્યતા હોય તેને કહેવાય છે અભવ્ય લોકો. પૂછતા હોય છે કે અભવ્યના લક્ષણ શું? કોઈ છાપીને ઓળખાવો કે આ અભવ્ય છે, તો અભવ્યની માન્યતા આ પ્રમાણે છે. ઇન્દ્રિયો વગર સુખ હોઈ શકે નહીં, મોક્ષમાં સુખ હોઈ શકે નહીં, માટે મોક્ષનો ઉપાય કેમ કરવો? આ 6-6 પદનો શુદ્ધ આત્માનો પ્રાપ્તિનો માર્ગ બતાવવા માટે અમે આત્મસિદ્ધિની રચનાનો પ્રારંભ કરીએ છીએ. આ ભૂમિકા સમાપ્ત થઈ. હવે શંકા શિષ્ય કરે છે. સૂત્ર છે શિષ્ય ઉવાચ. શિષ્ય બોલ્યા, અર્જુન ઉવાચ, કૃષ્ણ ઉવાચ, આપણે ત્યાં આ પરંપરા છે. જનક વિદેહી ઉવાચ, અષ્ટાવક્ર ઉવાચ, અહીં શિષ્ય ઉવાચ એટલે શિષ્ય બોલે છે. શિષ્ય પોતાનો પક્ષ રજૂ કરે છે. અહીં શિષ્યનું વલણ નકારાત્મક નથી, વલણ પોઝિટિવ છે, તેને સ્વીકારવું છે. તેને નકારકમાં રસ નથી, તેને વાતને સ્પષ્ટ કરવી છે. માટે શિષ્ય મનના પ્રશ્નો સદગુરુ પાસે પ્રગટ કરે છે, અને સદગુરુ તેનું સમાધાન કરે છે. હવે પછી શિષ્યનો પ્રશ્ન રજૂ થશે. તેને જે પ્રશ્નો ઉઠે છે તેનો સમજીને સ્વીકાર કરવો છે. શિષ્યની ભૂમિકા સમજી લો. શિષ્ય ટોકટોલ નેગેટિવ નથી. તેના મનમાં છે કે ગુરુદેવ સમજાવે અને મારી સમજણમાં આવી જાય, હું મરી જાઉં તો પણ મારો મત કે આગ્રહ ન છોડું, એવા મતનો તે નથી. આ જાત જરા જુદી છે. ગધા પૂછ પકડ્યું તે પકડ્યું, પછી ભલે લાતો ખાય પણ પૂછ ન છોડે તેવો શિષ્ય નથી. ઉદાર મનવાળો છે. સ્વીકાર ન કરે તો ન કરે તેવો નક્કી નથી, પરંતુ એ વાત સ્વીકારવા તૈયાર છે.
ગાથા ક્રમાંક 44 ની અંદર જે પહેલી વાત મૂકી કે સટસ્થાનક સંક્ષેપમાં સટદર્શન પણ તે, અહીંયા વિચારણા એ છે આત્મસિદ્ધિનું આ સૂત્ર અથવા અધ્યાત્મ માર્ગનો આ મંત્ર, આત્માને ઓળખવો, આત્માને ઓળખવા માટે શાસ્ત્રકારોએ જે એક આત્માનું રૂપ આપ્યું છે એ રૂપ કેવું છે? ષટપદ, છ પદનું, છ સ્થાનક એવું આત્માનું સ્વરૂપ કહ્યું છે. એ છ પદ જે કીધા છે એટલે જુદા જુદા દર્શનો જે છે એ છ પદને અંગે જુદી જુદી માન્યતાઓ છે. કોઈની એક વિશેષ માન્યતા છે, કોઈની બીજી માન્યતા છે, કોઈની ત્રીજી માન્યતા છે. આત્મા નિત્યની અંદર કોઈ આત્માને કરતા, કોઈને ભોગતા, કોઈ મોક્ષ નથી એવું માને, આ બધું કરીને જુદા જુદા દર્શનો વચ્ચે થોડો મતભેદ છે, થોડો વિવાદ છે, અને સર્વસામાન્ય મુમુક્ષુ મૂંઝાઈ જાય કહેવાની અંદર મત સાચો કયો, શું માનવું. અહીંયા આ જે આત્મસિદ્ધિની અંદર કૃપાળુદેવ કહે છે કે અમે જે આત્માનું સ્વરૂપ વાસ્તવિક જે ખરેખરું છે તે કહીએ છીએ, અને તે છે આત્માના છ પદ. આ છ છ પદ આત્માના છે, એ આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ છે. એમાંનું એક પણ પદ ઓછું વધતું આડું અવળું હોય તે આત્માની અપૂર્ણ વ્યવસ્થા છે, અધૂરી વ્યાખ્યા છે. સમજણ પણ અધૂરી થાય, અને જ્યાં સુધી કોઈ તત્વનું પરિપૂર્ણ આપણને સમજણ ન થાય ત્યાં સુધી એ પરિપૂર્ણ તત્વની આરાધના કેવી રીતે કરવી અને એ તત્વની ઉપલબ્ધિ કેવી રીતે થાય. જો આત્મા પ્રાપ્ત કરવો છે તો પૂર્ણ આત્મા જાણીએ તો પૂર્ણ આત્મા પ્રાપ્ત થાય. જો આત્મા વિશેનું જ્ઞાન જ આછું પાતળું હોય, ઓછું અધૂરું હોય, તો પછી એ આત્મતત્વ પ્રાપ્ત થવામાં ઘણી મુશ્કેલીઓ થાય. કેમ કે એ તત્વ જે છે એ આપણે જાણતા નથી, અને જે આપણે જાણીએ છીએ એ તત્વ છે ને, મેળ નહીં થાય. પુરુષાર્થને અને પ્રાપ્તિને મેળ નહીં થાય. પ્રાપ્તિ કરવી છે પણ આપણી પાસેની સમજ અધૂરી છે, ઓછી છે, અવળી છે. હવે શું કરવું? એટલે અહીંયા કહે છે કે ભાઈ, અમે આજે કંઈ વાત કરીએ છીએ એ છ છ પદની છ સ્થાનક જે આત્માના છે એમાં છ છ દર્શન પણ આવી જાય છે. એટલે તમે હવે દર્શન વિશેષનો વિચાર મૂકી દેજો, એનો વિકલ્પ પણ મૂકી દેજો. અધ્યાત્મમાં બધા દર્શન આવી જાય છે, જેમ જીનવરમાં છ દર્શન સમાઈ જાય છે. કેમ કે જીન સંપૂર્ણ છે, વિતરાગ છે, સર્વજ્ઞ છે, એમાં છ દર્શન આવી જાય છે, છ પદ આવી જાય છે, છ સ્થાનક આવી જાય છે. તો અહીંયા કહે છે કે અત્યારે કોઈ ઝઘડો કરવાનું કારણ નથી, પણ આ છ દર્શનની સિદ્ધિ એ સેનાથી થાય? કે મુખ્ય પહેલા આત્મા છે, આત્માનો પછીનો બાકીનો વિવાદ તો આત્મા હોય તો વિવાદ છે ને બીજો. હવે જ્યાં આત્મા જ નથી આનો જ પ્રારંભ છે, તો કે એને તો ક્યાંય કોઈ આરોવારો નથી. કારણ કે એને તો આત્મા છે કે નહીં એ માને છે કે જે દેખાય એ છે, જે નથી દેખાતું એ છે નહીં. અભવીની સરસ વ્યાખ્યા આપી છે. કોને અભવી કેવો? જે માને છે કે ઇન્દ્રિયો વિના સુખ હોય જ ન શકે, વાત શું કરો તમે? આત્મા આત્મા કરવાથી સુખ મળે. અને હમણાં એમ કે દૂધનો વાટકો ભરીને પી તો તને સુખ શાંતિ મળે કે નહીં? કોઈ સારું મિષ્ટાન આરોગ્ય, ઇન્દ્રિયોના વિષયના ભોગ એ જ સુખની વ્યાખ્યા છે. એમ જેને જેને બધી ઇન્દ્રિયોના વિષયથી પર થઈને પોતાના સ્વરૂપમાં લીન થવાની કોઈ શાંતિનો અનુભવ નથી, કોઈ સમાધિનો અનુભવ નથી, કોઈ સુખનો અનુભવ નથી, એને આત્માના અસ્તિત્વ સાથેનો પોતાને મનમાં માને કે આત્મા છે પણ મોક્ષ નથી. મોક્ષ હોય તો શરીર નથી. અને આને તરત જ વિકલ્પ આવે કે જો શરીર ન હોય તો ખાવું કેવી રીતે, શરીર ન હોય તો ભોગ કેવી રીતે ભોગવવા, શરીર ન હોય તો જોવું, સાંભળવું, સંગવું, આ બધું કરવું કેવી રીતે, અને આ કર્યા વિના તો સુખ મળે નહીં. અનંત કાળથી ઇન્દ્રિયોના ભોગોનો સુખનો અનુભવી એવો આ આત્મા, એને એક એવી માન્યતા બેસી ગઈ છે કે જો મોક્ષ હોય તો માયરા, તો શરીર નથી, અને શરીર જો ન હોય તો તમે જેને સુખ નામની વસ્તુ કહો છો તે વસ્તુ સંભવિત જ નથી. કારણ કે સુખ ઇન્દ્રિયો વિના સુખ પ્રાપ્ત થાય જ નહીં. એટલી બધી એની માન્યતા જડબે સલાક છે, એમાં કશો બદલ ન થાય. પછી એ હજાર પ્રવચન સાંભળે અને સેંકડો ગ્રંથ વાંચે તો પણ એની આ માન્યતામાં ફરક પડે નહીં કે જે છે જો સુખ જોતું હોય તો કોઈને કોઈ પ્રકારે પાંચ ઇન્દ્રિયોમાંથી એક ઇન્દ્રિયોનો વિષય ભોગ હોવો જોઈએ. ઇન્દ્રિયોના વિષય ભોગ વિના સુખનો અનુભવ અશક્ય છે. આવી જેની માન્યતા અંતરથી છે, બહારથી નહીં, બોલે બધું, પણ અંદરમાં એની શ્રદ્ધા હજી તૂટતી નથી, આભવી બધું સાંભળ્યા પછી કે બધી વાત સાચી, પણ ઇન્દ્રિય સુખ વિના સુખ નથી, આ એની દ્રઢ માન્યતા. ફરે જ નહીં, ગમે તેટલું સાંભળે વાંચે તો પણ એની આ માન્યતામાં શ્રદ્ધામાં ફેરફાર થતો નથી. આને જ્ઞાનીઓએ અભવી કીધો છે કે જેને મોક્ષમાં શ્રદ્ધા નથી. બીજી રીતે કહીએ તો મોક્ષ પ્રત્યે દ્વેષ છે. પેલી દ્રષ્ટિમાં શું આવે છે? અભય, અખેદ, અદ્વેષ. એને મોક્ષ સાથે દ્વેષ નથી, ધર્મ સાથે દ્વેષ નથી. તો એ પહેલી ભૂમિકામાં છે, એ તો મિથ્યાત્વમાં, પણ એ છતાં અધ્યાત્મની પહેલી ભૂમિકામાં પહેલા ગુણસ્થાનકે આવે છે કે ના આવું કંઈ ચીજ છે, એટલે હવે એના પ્રત્યે એને દ્વેષ નથી. આની ભૂમિકા દ્વેષની છે, નકારની ભૂમિકા છે. મોક્ષ સાથેનો નકાર છે, અશરીરી અવસ્થાનો નકાર છે. એ કે છે આ તો કંઈ બને નહીં, જગતમાં આટલા બધા પદાર્થો સુખ માટે છે. અને ઘણા આપણે લોકોને આમ સામાન્ય લૂઝ ટોક કરતા સાંભળીએ, બોલીએ, આપણે પણ એમાં હોય કે ભાઈ આ બધું ભગવાને આપ્યું છે તો ખાવું પીવું ને મજા કરો ને, આ બધું વાપરવા જેવું જ છે ને, અને વાપરવાનું ભોગવવાનું કોને ખબર છે કાલ છે કે નહીં. જેટલું જગતમાં પદાર્થો છે એ પદાર્થો ભોગવીને જો સુખ મળતું હોય તો લઈ લેવું, ધર્મ પછી થશે, એમાં કાંઈ વાંધો નથી. હવે આ માન્યતામાંથી ખસે નહીં જીવ, હજુ એની એ માન્યતા તૂટતી નથી, ખસે નહીં. સાધના કરે એટલે અભવ્ય જીવો નવ ગ્રેવક સુધી દેવલોકમાં જાય, ચરિત્ર ગ્રહણ કરે, બધુંય કરે, પણ મોક્ષની શ્રદ્ધા ન કરે, મોક્ષનો દ્વેષ છોડે, અશરીરી અવસ્થાને માન્ય કરે નહીં. તો એટલી બધી સરસ વાત કરી છે કે એ ચારિત્ર ગ્રહણ કરે, નવ પૂર્વ ભણે, 500 શિષ્યોનો ગુરુ હોય, મોટો આચાર્ય હોય, એ મોક્ષની વાત કરે પણ અંદર એમ માને કે મોક્ષ નથી. અને મોક્ષ હોય તો આ સુખ મળે નહીં. મોક્ષ હોય, જીવનો મોક્ષ થાય તો એને, કેમ કે સુખનું સાધન નથી. ભોગવવાનું સાધન નથી. પહેલી વાત જો ને બેસે કે આત્મા છે, એ આત્મા અનંત સુખનું ધામ છે. આત્માની શ્રદ્ધા આત્માના લક્ષણથી કરાય, આત્માના ગુણથી કરાય. આત્મા આત્મા બોલ્યા જઈએ પણ એક પણ લક્ષણ એવું ન હોય અને એક પણ ગુણ એવો ન હોય તો પછી આ સંસાર છોડવો શું કામ? જો શ્રદ્ધા થાય કે આત્મા છે એ સ્વયં સુખનું ધામ છે, અનંત સુખ, અવ્યાબાદ સુખ, અક્ષય સુખ, સ્વાધીન સુખ એ આત્મામાં છે, એ એનું સ્વરૂપ છે, એ એનો ગુણ છે, એ એનો ધર્મ છે, એ એની સંપત્તિ છે. આત્મા પ્રાપ્ત થવાથી સુખનો નાશ થતો નથી પણ સુખનો સ્ત્રોત નવો ખુલે છે. જે અત્યાર સુધી બહાર શોધતા હતા હવે અંદર છે. ભાઈ તું ભ્રમામાં, તને હિત કહું છું, બહાર શોધવાથી સુખ નહીં મળે. અંતરનું સુખ અંતરમાં છે. બહારનું આશ્ચર્ય તું ભૂલ. જ્યારે બહારની બધી જ પદાર્થો, વસ્તુઓ અને સુખ સામગ્રી એના તરફથી લક્ષ એનું હટે અને એને જો આત્માનો અનુભવ થાય, આત્માનું અસ્તિત્વનો એકવાર સ્વીકાર થાય, પહેલું પદ આવતું નથી શ્રદ્ધામાં ત્યાં સુધી બાકીના બધા પદો માત્ર વાણી વિલાસ છે. માત્ર વાણી વિલાસ. એને પહેલા પોતાના પદની શ્રદ્ધા થાય કે હું આત્મા છું, ચૈતન્ય છું, જ્ઞાન સ્વરૂપ છું, પરિપૂર્ણ છું, સુખથી પણ પરિપૂર્ણ છું, સ્વયં પૂર્ણ છું. હવે આ બધા શાસ્ત્રો આ આત્માના સ્વરૂપને ઓળખાવવા માટે જ્ઞાનીઓએ આપ્યા છે. પણ ધર્મની સ્થિતિ એવી થઈ ગઈ કે લોકો ધર્મના બાહ્ય વ્યવહારની અંદર એટલા બધા શાસ્ત્રો, એટલી બધી ક્રિયાઓ અને એટલી બધી ચર્ચાઓ, જ્ઞાનના પણ ભેદ, પ્રભેદ, પ્રકાર, ઉપપ્રકાર એ થઈ ગયા કે મૂળ આત્માના અસ્તિત્વની વાત વિસરાઈ ગઈ. કે ભાઈ આ સંસારની વાત કરે છે કે ધર્મની વાત કરે છે, પણ આની પાસે આત્માની સમજણ તો. હવે આત્માની સમજણ વિના આ ધર્મ પણ પરિણામ પામતો. અહીંયા કૃપાળુદેવે એ મુખ્ય વાત મૂકી છે કે ભાઈ પરમાર્થને સમજો તો ખરા. પરમાર્થ એટલે આત્મા, મોક્ષ પરમ અર્થ છે. જેમ આર્થિક જગતની અંદર અનેક પદ, પદવી, પ્રતિષ્ઠા, સમૃદ્ધિ, મિલકત, ભોગ, ઉપભોગ, સંગ્રહ, પરિગ્રહ, આ બધા અર્થ છે, આર્થિક સૂત્રો છે આપણે પ્રાપ્ત કરવાના હોય. પણ કહે છે કે પરમ અર્થ પ્રાપ્ત કરવા જેવું કોઈ ચીજ હોય જગતમાં તો એ તો આત્મા છે. પરમાર્થ તો સમજાયો નથી, પરમાર્થ પકડાયો નથી, પરમાર્થ સંબંધી ચિંતન થયું નથી અને એ આત્માના અસ્તિત્વનો હજી સ્વીકાર નથી, શ્રદ્ધાપૂર્વકનો સ્વીકાર નથી. હવે જ્યાં શ્રદ્ધાપૂર્વકનો સ્વીકાર નથી તો મન વિનાનું કામ કેવું થાય? કંઈ પણ વસ્તુમાં મન વિનાનું કામ કેવું થાય? તો કે અર્થહીન થાય. એવી અહીંયા વાત કરી છે કે શ્રદ્ધાથી સ્વીકાર કરો, આત્મા છે તેનો પ્રથમ સ્વીકાર કરો તો તમને ધર્મ શું છે અને ધર્મની જરૂરત શા માટે છે એ પકડાશે. પહેલા પદનો સ્વીકાર નહીં થાય તો ધર્મનો અર્થ નહીં પકડાય, હેતુ નહીં પકડાય અને હેતુ વિનાની આ બધી આપણી મહેનત એ આપણને કોઈ ટકાવી નહીં રાખે. બે પાંચ વર્ષ કોઈ ખરખો મળ્યો તો જરા જોરમાં ને જોરમાં રહેશે, એકાદું શાસ્ત્ર વાંચી નાખ્યું તો એના જોરમાં રહેશે, ટકી નહીં શકે, સ્થિરતા નહીં આવે જીવનની અંદર. સાધના છે એ સ્થિરતા છે, કાયમની સ્થિરતા છે. પછી કોઈનો સાથ સંગાથ હોય કે ન હોય, કોઈ ધર્મના સ્થાનકો હોય કે ન હોય, એને એની સાથે સંબંધ નથી. અહીંયા તો તરત કહે કે હવે ધર્મ શું કરે, કોઈનું ચોમાસું નથી. હવે કોઈનું ચોમાસું નથી અને તારે શું કામ છે? જો તને આત્માનો સ્વીકાર થયો હોય તો, નહીતર તારે ગોતવાનું કયા મહારાજનું છે. કેમ કે એના ચોમાસા ઉપર જ તારો બધો ધર્મ ટકી રહ્યો, તારું પોતાનું કઈ છે ને. કેવી પામર સ્થિતિ! અને ગુરુએ પણ આ સ્થિતિ કરી છે કે જો અમે નહીં હોય તો તમે કઈ નહીં પામ, તમને શું ખબર પડે, પતી ગયું. એવી વ્યવસ્થા ગૂંચવાઈ ગઈ છે, મોક્ષ માર્ગનો લોપ થઈ ગયો છે. કારણ કે એ મુમુક્ષુ એને છ પદની શ્રદ્ધામાં પહેલા પદની શ્રદ્ધા નથી, મુમુક્ષુ જ નથી કે હું આત્મા છું. હવે હું આત્મા એ પહેલા પદની શ્રદ્ધા ન હોવાને કારણે એ એકેય જવાબદારી એની નથી, એટલે પછી આખો ધર્મ છે એ એને માટે યાંત્રિક થઈ ગયો, સાંપ્રદાયિક થઈ ગયો. ઠીક છે, ધર્મ ક્યારે હોય તો કોઈને કોઈ હોય, કરાવનાર હોય, કોઈ બોલનાર હોય, કોઈ ઉપદેશ આપે, કોઈ ચોમાસું કરાવે, કોઈ ક્રિયાઓ કરાવે ને કોઈ ચર્ચાઓ કરાવે, તો ધર્મનું સ્વરૂપ છે. આત્માને કારણે ધર્મ છે એવું નથી. જેને આ પહેલી શ્રદ્ધા થાય, સરસ વાત કરે, એટલે અહીંયા કહ્યું છે કે પેલું નિરાકરણ કરીએ છીએ, આત્મા સિદ્ધ કરવો છે. એકવાર જો આત્માનો સ્વીકાર થઈ જાય તો બાકીના પદ એની મેળે બેસી જાય. પાંચે પદ, આત્મા નિત્ય છે, એ આત્મા કર્મનો કર્તા છે, એ આત્મા કર્મનો ભોગતા છે, અને એને એ કર્મના કર્તા અને ભોગતાપણામાંથી એ મુક્ત થઈ શકે એવું મોક્ષ પદ પણ છે, એવું સ્વરૂપ પણ આત્માનું છે, અને એનો ઉપાય છે, એ છે સુધર્મ. ધર્મ પછી આવે છે, દર્દ નથી, દર્દી નથી તો ડોક્ટરને દવા કોના માટે? દર્દ નથી અને દર્દી નથી તો ડોક્ટરને દવા કોના માટે? અર્થહીન છે. એમ જેને આ પ્રકારનું આવા આત્મા જેમાં એનું કર્તાપણું છે મિથ્યાત્વથી, ભોગતાપણું છે, અને એને કારણે એ આ સંસારની અંદર એનું બંધન છે, બદ્ધપણું છે, એ બદ્ધપણું નથી તો આ ધર્મને શું કરવો છે? ધર્મ તો મુક્તિ કરાવે ને. સિદ્ધને કોઈ ધર્મ છે? સિદ્ધાત્માનો કોઈ ધર્મ છે? તો છઠ્ઠું પદ ઉપાયનું કેના માટે છે? જે આત્માઓ બદ્ધ અવસ્થામાં છે, ગમે તે કારણે હોય, પછી કારણ પછી વિચારવાનું, પણ બદ્ધ છે કે સિદ્ધ છે, તો આત્માને ગમે તેટલો વિચાર કરો દ્રવ્ય દ્રષ્ટિથી, પણ હકીકત શું છે? સત્ય હકીકત કે આત્મા બદ્ધ છે, કર્મનો બંધ છે. એ બંધ ટળી શકે એમ છે? અથવા તો બંધ થયો શા કારણે? એ બંધ થયો તો એનું પરિણામ શું? ભોગતાપણું. એ ક્યાં સુધી? જ્યાં સુધી કર્મનું અસ્તિત્વ છે ત્યાં સુધી. જો કર્મનું કર્તાપણું ટળે તો જ ભોગતાપણું ટળે, અને તો જ મોક્ષ થાય. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. પણ કોનો મોક્ષ થાય? આત્મા હોય એનો ને. તો મૂળ વાત પાછી મૂળ પકડી લેવાની, આત્માના અસ્તિત્વનો સ્વીકાર થવો જોઈએ. એટલે અહીંયા કહે છે કે આવી માન્યતા, હવે આ અસ્તિત્વનો સ્વીકાર કરવાનો છે તો કદાચ પોતાને પોતાના અનુભવથી સ્વીકાર નથી થયો, તો શ્રદ્ધાથી સ્વીકાર કરો. અનુભવથી સ્વીકાર થયો નથી. પ્રત્યેક વ્યક્તિને કંઈ વાત સાંભળે એટલે અનુભવ થઈ જાય, કે સાધના કરે તો અનુભવ થાય, અને સાધના શેના આધારે કરે? વાત સાંભળે તો કરે, બોધના આધારે કરે. બોધ નથી તો સાધના ન થાય, સાધના ન થાય તો અનુભૂતિના એ સ્ટેજ સુધી પહોંચી ન શકે. તો ત્યાં સુધીમાં શ્રદ્ધા કરી શકે કે નહીં? કેમ કે સાધનાનો આધાર પણ શ્રદ્ધા થાય. આ શ્રદ્ધા એને કરવાની છે, એ સેના ઉપર કરે? તો ત્યાં આવીને ઉભા રહે છે સદગુરુ, જેણે આત્મા જાણ્યો છે, આત્માના શુદ્ધ સ્વરૂપને જેણે જાણ્યો છે, જેવો હવે પર ઈચ્છાથી વિમુક્ત થયા છે, આસક્તિથી મુક્ત થયા છે, એટલે હવે જે આશ્રવ અથવા બંધની અવસ્થા છે, બંધનું પરિણામ છે, એનાથી જે મુક્ત છે. જ્ઞાની હવે કર્મ બાંધતા નથી. પૂર્વ કર્મ વેદે છે, વિચારે ઉદય પ્રયોગ, હવે એ જીવી રહ્યા છે એ માત્ર પોતાના પૂર્વકર્મના ઉદયના કારણે, પણ નવા કોઈ રાગદ્વેષ કસાય એને ન હોવાને કારણે એ કોઈ એને કર્મબંધ પડતો નથી. આવો અવસ્થા જીવતો જાગતો મુક્ત આત્મા એટલે જ્ઞાની. અશરીરી થવાનું જ બાકી છે, જેનું અશરીરી થવાનું જ બાકી છે, એટલે આપણે ત્યાં એ પરમ સ્વરૂપ પરમ જ્ઞાનીનું એ આપણું અર્યંત પરમાત્માનું છે કે હવે ચરમ શરીરી છે, જ્ઞાન થઈ ગયું છે, પૂર્ણ વિતરાગતા આવી ગઈ છે, સર્વજ્ઞતા પ્રગટી ગઈ છે, સર્વદર્શીપણું સંપન્ન થયું છે, તમામ ઘાતી કર્મોથી તેઓ મુક્ત થયા છે, હવે જે કંઈ છે જેટલું આયુષ્ય છે એટલું માત્ર અઘાતી કર્મોના કારણે દેહ સાથે જોડાયેલા કર્મની પ્રકૃતિ હજુ છે, પણ એવા જ્ઞાનીના દર્શન થયા, એવા જ્ઞાનીના બોધ થયે, એને શ્રદ્ધા પાકી થાય છે કે આને હવે ભવ નથી. જ્ઞાની એને ભવ નથી, હવે આ એ સંસારથી મુક્ત થશે. આવી પ્રકારની શ્રદ્ધા એ પહેલા વહેલા પુરુષની શ્રદ્ધા કરી અને પોતાના પદની શ્રદ્ધા કરી. કૃપાળુ દેવે એ પોતાની દશા ઉપર એને તો થયું, એને તો એ અનુભૂતિ હતી. હા, એટલે આ તો પરમ જ્ઞાની મહાત્મા છે, પણ જગતના જીવોને પણ કહ્યું છે. એટલે પહેલું માત આવી જે છે એ સમકિત એટલે સમ્યક શ્રદ્ધા, સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધાન. એ શ્રદ્ધાન કોનું કરવું? તો કે જ્ઞાની પુરુષનું શ્રદ્ધાન કરવું. અહીંયા સદગુરુનો પ્રવેશ થયો છે, સદગુરુથી અહીંયા માર્ગ શરૂ થાય છે. અનાદિના પરિભ્રમણનો અંત સાચા પુરુષની પ્રાપ્તિથી થાય છે, અને સાચા પુરુષની પ્રાપ્તિનું સમકિતનો પહેલો પ્રકાર એને આપ્ત પુરુષની વાણીમાં શ્રદ્ધા પ્રતીત થાય છે, અને એના આધાર ઉપર પોતાના અસ્તિત્વનો હુંકાર થાય છે. અનુભૂતિ ન થાય પણ અંદરથી ભણકાર આવે, હું આત્મા છું એવો નિશ્ચય થાય, હું દેહ નથી પણ આત્મા છું. એકવાર આવો નિશ્ચય થાય, એકવાર આવી શ્રદ્ધા થાય, તો એક નવું જોર આવે છે, એક નવી તાકાત આવે છે, એક નવું સામર્થ્ય આવે છે, એક નવી શક્તિ જીવમાં આવે છે. એ શક્તિ બહારના કોઈનું કારણ નથી, માત્ર પોતાની શ્રદ્ધાની શક્તિ છે. અને એકવાર શ્રદ્ધાની શક્તિ આવે તો જીવનની કેવી મજા છે, ગમે તેવી તકલીફ આવે તો એની શ્રદ્ધા શું કે હું કંઈ મરવા ભરવાનો, મને કંઈ થવાનું નથી, હું તો આત્મા છું. જે થાય, શરીર પડવાનું હશે તો પડશે, જવાનું હશે તો જશે, એટલું સહજતાથી એની અંદરથી હુંકાર આવે છે. જગતના પદાર્થો મળ્યા તોય શું, ન મળ્યા તોય શું, કોઈનો સંગ રહ્યો તોય શું ને છૂટી ગયો તોય શું, કોઈ સંયોગમાં અલટો પલટો થયો તોય શું, શ્રદ્ધા અંદરથી બોલે છે કે હું તો આત્મા છું, અનંત ગુણ અને અનંત સુખનું ધામ છું. આવી શ્રદ્ધા જ હજી છે, હજી અનુભવમાં પછી છે, પણ એ શ્રદ્ધાએ એને નાના મોટા ફેરફારમાંથી એ જે સુખી દુઃખી થતો હતો, એ આકુળ વ્યાકુળ થતો હતો, એ રાગદ્વેષમાં વયો જતો હતો, એમાંથી એને સ્થિર કરી દીધો. હવે રાગદ્વેષ નહીં થાય, હવે આકુળતા નહીં થાય, હવે સંકલ્પ વિકલ્પ નહીં, બધા ઓછા થઈ ગયા. કંઈક થયું તો ગયું, તો એને નરસિંહનું વાક્ય સમજાય, ભલું થયું. આખો સંસાર જંજાળ છે, આખો સંસાર જંજાળ, એમાં જે કંઈ ગયું તે ભલું થયું, એમાં જે કંઈ ગયું તે ભલું થયું. આ ખોવાઈ ગયું તો સારું, સાચવવું મળ્યું. આ વસ્તુ ખોવાઈ ગઈ, સારું, સાચવવું મળ્યું. આ કોણ કોણ બોલે છે? અંદરની શ્રદ્ધા કે વસ્તુથી હું નથી, વસ્તુના કારણે પણ હું નથી, એટલી બધી વાત છે. મારું સુખ, મારી સમાધિ, મારી શાંતિ એ વસ્તુના કારણે નથી. અભવીથી તદ્દન વિરુદ્ધ થઈ ગયો, અભવીની પૂરેપૂરી શ્રદ્ધા કે ભોગ વિના સુખ ન હોય, ઇન્દ્રિયોના પદાર્થ વિના સુખ ન હોય, કોઈ વસ્તુ ન મળે ત્યાં સુધી સુખ ક્યાંથી મળે? આ અભવી. અને આ અંદરથી જેને હજી આત્માની સાક્ષાત અનુભૂતિ નથી થઈ, પણ શ્રદ્ધા થઈ છે, જ્ઞાની પુરુષના આશ્રયે થઈ છે, એટલે ખોટી નથી. આ પુરુષ સાચા છે એ પેલા એને પૂરેપૂરી પ્રતીતિ છે. કેનાર પુરુષ, તીર્થંકર પુરુષ સાચા છે. એની જેની શ્રદ્ધા થઈ છે એને એમ થાય છે કે વસ્તુ હોય હોય કે ન હોય એ સુખનું કારણ નથી. અહીંયા કહે છે કે આ તમને સમજાવવા માટે, સુકામ બીજું પદ આ અમે કહીએ છીએ, સુકામ એમ પરમાર્થ સમજાય એટલા માટે. સમજાવવા પરમાર્થને કયા જ્ઞાનીએ એટલું સરસ એ વાક્ય છે. પ્રશ્ન થાય કે જ્ઞાનીને આવી કડાકૂટ કરવાની શું જરૂર, જગત જાય ભાડમાં, એને જ્ઞાન થઈ ગયું, એ અનંતકાળના પરિભ્રમણથી છૂટી ગયા, એને બોધ થઈ ગયો, એને સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ, તો એણે આ શું કામ કીધા, આ બધી માથાકૂટ શું કામ કરી? સમજાવવા પરમાર્થને. જગતના જે જે દ્રવ્યો, જીવ દ્રવ્ય છે, ચેતન દ્રવ્ય છે, એને પરમાર્થ સમજાવવો જોઈએ. પરમાર્થ એટલે એનું ખરું સ્વરૂપ. આ બધા દ્રવ્યો મૂળ છે, પોતાને જાણતા નથી અને પુદ્ગલના સંગે પુદ્ગલ જેવા થઈ ગયા છે. ચેતન અચેતનના સંગે અચેતન જેવો થયો છે, અરૂપી રૂપીના સંગે રૂપી જેવો થઈ ગયો છે. જ્ઞાનીને એમ થાય છે કે અમારી જાતનો છે આનું દ્રવ્ય, એ અમારું શુદ્ધ સોના જેવું દ્રવ્ય છે. આ જો સમજે પરમાર્થ એટલે પોતાના સ્વરૂપને સમજે તો જરૂર પામે. બસ જ્ઞાનીની આ અદ્ભુત કરુણા, અનુપમ કરુણા, અમાપ કરુણા, એટલે ને કહ્યું સમજાવવા પરમાર્થને કયા જ્ઞાનીએ. એટલું સરસ એક 44મી ગાથામાં એ છેલ્લું પદ મૂક્યું છે કે માત્ર જ્ઞાનીઓએ, અને એ મૂળ માર્ગની અંદર કૃપાળુદેવે એને જુદી ભાષામાં લખ્યું કે માત્ર કહેવું પરમાર્થ હેતુથી રહે. કહેવું છે, શું કામ કયો છો તમે, મૂંગા રહ્યો પરમાર્થ હેતુથી, કોઈ પામે. અરે જે આ સંસારમાં સંસારના સંગે દુઃખી હશે અને જેને આ દુઃખથી છૂટવું હશે, જેને મુક્ત થવાની જિજ્ઞાસા હશે, જે જગતની મોહાશક્તિથી મૂંઝાય હશે, એવા મુમુક્ષુ કોઈ આ મારી વાત સાંભળી અને એ મોક્ષ એ છૂટશે. એક જીવને દુઃખથી છોડાવવો એ કેટલી મોટી કરુણા છે અને કેટલો મોટો ઉપકાર છે. સામાન્ય જીવને આપણે એની સામાન્ય તકલીફમાં મદદ કરીએ છીએ તો કેટલા ફૂલાય છે, કેટલો બધો આનંદ આવે છે. કોઈને રસ્તો ક્રોસ કરાવ્યો હોય તો મજા આવે, કોઈને ક્યાંક રસ્તામાં ક્યાંક મળી ગયો અને બિચારો મૂંઝાયો હોય, ટિકિટ લઈ દીધી હોય, કોઈને ખવડાવ્યું હોય, તો આપણે એનો જિંદગીભર આપણે યાદ કર્યા કરી કે મેં એને બરોબર, એ કાંઈ નહોતું બિચારાને, કાંઈ દિશા સૂચતી નહોતી અને મેં એને ટાઈમલી હેલ્પ કરી. એ હેલ્પ કરી એના ઉપર તો જિંદગી આખી સુધી મદાર બાંધીને બેઠો છે. આ જ્ઞાની કહે છે કે કોઈ આવા મુમુક્ષુ અનંત કાળથી દુઃખી થાય છે, સંસારથી પીલાય છે, પીસાય છે, સુખ દુઃખની અંદર ચક્કીમાં પીસાય છે. અમે એને જો કદાચ એક માર્ગ બતાવી શકીએ તો જાતા જાતા એ અશરીરી થવાના છે. છ દર્શનની અંદર ડૂબકા મારે, દર્શન સાચું હોય તો સાચી પકડ ન આવે, સમજ સાચી ન આવે. આત્મસિદ્ધિ બધા દર્શનથી પર છે. એટલે કહ્યું ષટ દર્શન સંક્ષેપમાં, ષટ સ્થાનક પણ એ જ. આ બધા એમ કીધા છે આત્મસિદ્ધિમાં કયું દર્શન છોડ્યું, તો કે જૈન દર્શને આવી ગયું, અન્ય દર્શન પણ આવી ગયા, છ છ દર્શન જે કઈ છે અધ્યાત્મના, જૈન બુદ્ધ અને ચાર વેદાંતિ, આ બધા આવી ગયા આત્મસ્થિતિમાં. કેટલો અદ્ભુત ઉપકાર! એ જેને વેદાયો, જેને સમજાયું, અંશે પણ સમજાયું, એ શિષ્યના મુખમાંથી નીકળે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો. આટલા આટલા જ્ઞાનીઓની વચ્ચે હું પામર હતો, આટલા આટલા શાસ્ત્રોની વચ્ચે પણ હું પામર હતો, આટલા આટલા ભવચક્કર કર્યા, ગચ્છ મત મતાંતર બધામાં જેવો અનેક મત ગ્રહણ કર્યા, હું પામર રહ્યો, હું પ્રભુ ન થઈ શક્યો, પામર જ રહ્યો. તમે પ્રભુતાની વાત કરી, તમે મને બધા દર્શનમાંથી ઉઠાવ્યો, બધી માન્યતામાંથી ઉઠાવ્યો, ન નિશ્ચયમાં રહેવા દીધો, ન વ્યવહારમાં રહેવા દીધો, સ્વરૂપમાં મૂકી દે. સ્વરૂપમાં નિશ્ચય પણ નથી અને વ્યવહાર એ નથી. સિદ્ધની અવસ્થા નિશ્ચયથી પણ પર છે અને વ્યવહારથી પણ પર છે. કેવી અદ્ભુત અવસ્થા છે! એ પરમ કારુણ્ય છે જ્ઞાનીનું, એ તત્વ હજી વિદ્વાનોને સમજાતું નથી, એને રાગ લાગે છે. એમાં જીવ દ્રવ્યનો જીવ દ્રવ્ય પ્રત્યે આત્મ સામીપ્ય હોય છે, એ રાગ નથી. છ દ્રવ્યની અંદર એક દ્રવ્ય અન્ય દ્રવ્ય પ્રત્યેની, એની ચેતન પ્રત્યેનો એનો જે કારુણ્ય ભાવ છે, કે આ છ દ્રવ્યની ભંગજાળની અંદર આ મૂંઝાયેલું આ જીવ દ્રવ્ય છે, એની કરુણા કરે, એ રાગ નથી. એટલી બધી શુદ્ધ ચૈતન્યની અવસ્થા છે અને એ ચૈતન્યની ભૂમિકા ઉપર છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. હવે આ પકડાય નહીં તો ટીકા કઈ રહ્યા કરે, કાંઈ સમજાય નહીં, એવી વાત ત્યાં કી છે. એટલે વાત ત્યાં ગુરુ આવીને ઊભા છે, અમારા ઉપર શ્રદ્ધા કરીને તમે આત્માની શ્રદ્ધા કરો. અને ઉદાહરણ શ્રેષ્ઠ આપ્યું છે ભગવાન કુંદકુંદાચાર્યનું. એણે કહ્યું કે ભાઈ, અમે તારા વૈભવની વાત કરીએ છીએ, તારા સ્વરૂપની વાત કરીએ છીએ, તું એકવાર હા તો ભણ કે હું આત્મા છું. અમે આટલી મથામણ કરીએ છીએ, આટલું આટલા 450 ગાથાનું શાસ્ત્ર લખીએ છીએ, એમાં લખે છે કે માત્ર અમે તારા માટે લખીએ છીએ. લખનાર તો પામી ગયો છે, લખનારને કશું મેળવવાનું નથી. એ તો કૃતકૃત્ય થયા છે, એ તો કૃતકૃત્ય, એને કઈ વેવેજ નથી મેળવવાનું. કયા જ્ઞાનીએ, શું કામ જ્ઞાનીએ કીધા? સમજાવવા પરમાર્થને. જે ભગવાન કુંદકુંદાચાર્યજીએ કહ્યું કે ભાઈ, આ તારી વાત અમે કહીએ છીએ, આ અમારું કાંઈ નથી ને, અમારે કાંઈ હવે આમાં લાગતું વળગતું પણ નથી. કૃપાળુદેવે આ વાત મૂકી કે પરમાર્થને અમારે સમજાવવો છે, માટે હવે પરમાર્થને કોને સમજાવાય? પરમાર્થ સ્વરૂપ હોય એને સમજાવાય ને, તો પાંચ દ્રવ્યને સમજાવવા છે, તો કયા દ્રવ્યને સમજાવવું છે? એક જીવ દ્રવ્ય જે ચૈતન્ય છે, જે પરમાર્થ એટલે મોક્ષ સ્વરૂપ છે, એને સમજાવવું છે. એ આત્માના પદમાં બતાવ્યું છે કે તું છો મોક્ષ સ્વરૂપ, તું છો નિત્ય છો. આ તારું કરતાપણું ને ભોગતાપણું એટલે સંસારપણું, એનું ટળવાપણું છે. તું તો મોક્ષ સ્વરૂપ છો અને એનો ઉપાય છે ભાઈ, ઉપાય કર. હવે ડાપણ કરમાં ખોટી ચર્ચામાં ચડી જામાં કે હું અબંધ છું, હું આમ છું તેમ છું, તું બંધાયેલો છું, પેલા હકીકત છે. તું પરિભ્રમણ કરે છે, હકીકત છે. તું ભવચક્રમાં છો, એ હકીકત છે. તને ગતિ આ ગતિના બંધન છે, એ હકીકત છે. તું સુખ દુઃખમાં સપડાયેલો છું દુનિયાના ભૌતિક, એ હકીકત છે. હવે તું તત્વજ્ઞાનની વાતની અંદર શું ડાયો થશે? તારું સ્વરૂપ સમજાય અને તારું સ્વરૂપ સમજાય ને તને પ્રાપ્ત થાય, અને સમજાય નહીં એને કોઈ દી પ્રાપ્ત ન થાય. જા બરોબર સમજી લઈએ, જેને સમજાયું નથી એને પ્રાપ્તિની કોઈ વાત રહેતી જ નથી. માટે આ સ્વાધ્યાય શું કામ છે? સ્વના સ્વરૂપને સમજવા માટે સ્વાધ્યાય. અધ્યાય ખરો પણ ધનનો અધ્યાય છે? અહીંયા કઈ દવાનો અધ્યાય છે? ઘણા અધ્યાય છે સમજવા માટે. આ સ્વનો અધ્યાય છે ભાઈ, આ બાકીના જગતની એકેય વિદ્યાનો અધ્યાય નથી. કોલેજ ચાલે છે, મેડિકલમાં અત્યારે હશે, બધા કોલેજનો અભ્યાસ કરતા હશે, કોમ્પ્યુટરવાળા કોમ્પ્યુટરનું કરતા હશે, એન્જિનિયરિંગવાળા એન્જિનિયરિંગનું કરતા હશે, અર્થશાસ્ત્રવાળા અર્થશાસ્ત્રનું કરતા હશે. આ સ્વાધ્યાયવાળા શું કરે છે? હવે અહીંયા જો સ્વનો અધ્યાય ન થાય તો, અને દુનિયાની લોપ લઈને બેઠા હોય તો, બરોબર છે ને શારદાબેન? બરોબર. આ કોલેજ અત્યારે એક જ કલાક ચાલે છે, 1.5 કલાક બોધ. પણ આ જે ગુરુનો બોધ છે એ એવો છે કે એક એક મિનિટનો બોધ એક યુગ સુધી કામ આવે એવો છે. જો સમજાય તો, જો પકડાય તો, એક યુક્તિ હાથમાં આવી જાય, જ્ઞાનીનું એક વાક્ય પરિણામમાં આવી જાય, એક વાક્ય ચોટી જાય બરાબર, ભવસાગર તરી જાય, અનંત આગમ છે. અહો, આશ્ચર્ય કૃપાળદેવ લખે છે, અહો જ્ઞાનીના એક વાક્યમાં અનંત આગમ સમાયેલા છે. એક વાક્યમાં કેવો અનુભવનો નિચોડ હશે. આ સ્વાધ્યાય કરતા કરતા જો એક વાત પકડાઈ જાય, અને અત્યારે એ વિષયની વાત એ છે, 44 ગાથા એ કે છે કે પરમાર્થ સમજાઈ જાય તમને તો ધન્યવાદ પતી ગયો. તમને જો પરમાર્થ સમજાઈ જાય તો કામ પૂરું. મુક્ત આત્મ સ્વરૂપ એ પરમાર્થ છે, શુદ્ધાત્મ સ્વરૂપ જે સમયસારની અંદર શુદ્ધાત્મા એ પરમાર્થ છે. બસ પરમાર્થને સમજી લો, અને હવે એ પરમાર્થની અંદરના 6 તબક્કા સમજવા માટે, કેમ કે કોઈ પણ વસ્તુ સમજાવવી હોય તો એને જ્ઞાનીઓ ક્રમશ સમજાવે છે. પહેલું સમજાવે છે, તારે પરમાર્થ સમજવો હોય તો પરમાર્થના અસ્તિત્વનો સ્વીકાર કરવો પડશે. જે આત્માને સમજવો છે, મુક્ત આત્મા, એના અસ્તિત્વનો સ્વીકાર કર્યા વિના તું શું સમજીશ? ઈચ્છે એમ તો નક્કી કરવું પડશે ને. બસ અહીંયા ગુરુ અને શિષ્યનો સંવાદ એ સદાય છે. હવે 45મી ગાથાથી શરૂ થઈ જાય છે, પણ શૈલી બદલાઈ જાય છે. આજ સુધી, અત્યાર સુધીની 44મી ગાથામાં ગુરુ વૈનાતા બોલવા, મારે શું કહેવું છે? હવે શિષ્યને કીધું કે મારે તને તારું સ્વરૂપ સમજાવવું છે. હવે ઓલો શિષ્ય જાગી ગયો છે, કે છે કે સાહેબ હું હોઉં તો મને સમજાવો ને, હું છું જ ને. તમારે આત્મા સમજાવવો છે, પરમાર્થ એટલે પૂર્ણ આત્મા, મુક્ત આત્મા, સિદ્ધ આત્મા, એ સમજાવવો છે ને. ઉભા રહ્યો, હવે શાંતિ રાખો. હવે આ શિષ્ય શરૂ કરે કે અમે જન્મ જન્મના આ બધા દેહધારીઓ મફતના છીએ, અમારી સમજણ છે એ તમને પેલા અમે કહીએ, પછી તમારી સમજણ અમને આપો. પેલા વેલા અમારી સમજણ છે એ અમે તમને કહીએ કે તમે અમને આજે 6 પદ લઈને બેઠા છો, સાહેબ કોની વાત કરો છો, શેની વાત કરો તમે? એટલી સરસ સંવાદની શૈલી ચાલે છે, અને એની શરૂઆત ગુરુથી નથી થતી, શિષ્યથી થાય છે. આ શિષ્યની શરૂઆત આપણે કરીએ, ગાથા બોલીએ. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદો એના. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો.
ઘટપટ આદી જેમ માટે છે ન આત્મા નિત્ય મોક્ષ ઉપાય એ અંત શંકાતણો સમજાવો સદુપાય.
ચાલો આગળ.
ટીકા. દ્રષ્ટિમાં આવતું નથી તેમ જેનું કંઈ પણ રૂપ જણાતું નથી તેમ સ્પર્શ આદિ બીજા અનુભવથી પણ જાણવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી અર્થાત જીવ નથી, અથવા દેહ છે જ આત્મા છે, અથવા ઇન્દ્રિય છે તે આત્મા છે, અથવા શ્વાસોશ્વાસ છે તે આત્મા છે, અર્થાત એ સૌ એકના એક દેહ રૂપે છે, માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે, કેમ કે તેનું કંઈ કશું જુદું એંધાણ એટલે ચિહ્ન નથી, અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં. જો ઘટ પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે તેમ આત્મા હોય તો શા માટે ન જણાય? માટે આત્મા છે નહીં અને આત્મા નથી એટલે તેના મોક્ષ અર્થે ઉપાય કરવા તે ફોકટ છે, એ મારા અંતરની શંકાનું કંઈ પણ સદુપાય સમજાવો એટલે સમાધાન હોય તો કહો. આ ચાર ગાથાઓ શિષ્યના પક્ષમાં છે. અતલ ઊંડાણ ગહન સાગરમાં ઉતરતા પહેલા કિનારે રહી તે બે ત્રણ વાતો સમજી લઈએ. પહેલી વાત, જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત એવા છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. પરમ કૃપાળુ દેવે હવાલો પોતાના નામે નથી નાખ્યો, પણ જ્ઞાની પુરુષે કહ્યું છે એમ કહે છે. મોટા માણસોની જ્ઞાની પુરુષોની આ ખૂબી છે કે તેમનો અહમ વચ્ચે આવતો નથી, અને અહમ જો હોય તો વચ્ચે આવ્યા વગર રહે નહીં. અહમ જ જો ન હોય તો આવે એ કેવી રીતે? માટે તેઓ જ્ઞાની પુરુષોનો પુરસ્કાર કરે છે, મૂળ આદિ પુરુષનું સ્મરણ કરે છે.
શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના જીવો વર્ણવ્યા છે. દુર્લભ બોધિ જીવ, સુલભ બોધિ જીવ, શમિક મુક્તગામી, દૂર મુક્તગામી એમ અનેક એમ ઘણા પ્રકારો છે. પણ નિકટ મુક્તિગામી નજીકમાં જો જીવ મુક્ત થવાનો છે, જે જીવ પૂર્વ તૈયારીમાં છે, એવા જીવને પોતાની સહજ વિચારણા માટે આ છ પદો છે. વાંચવું જુદી વસ્તુ છે અને સુવિચારણા જુદી વસ્તુ છે. સહજ સુવિચારણા માટે આ છ પદો નિશ્ચયરૂપ જાણવા યોગ્ય છે. પરમ કૃપાળુદેવ કહે છે કે અમારા માટે આ સંદેહ રહિત છે અને તમારા માટે સંદેહ રહિત થવાની વાત અમે કરવાના છીએ. અમને એક ટકો પણ સંદેહ નથી. જ્ઞાની પુરુષો જે કહે છે તે પરમ સત્ય છે, તે પરમાર્થ છે, અને અમારો તો અનુભવ પણ છે. સોનું છે જ, પણ સોનામાં સુગંધ ભળી છે. ફૂલ છે તો જ ફૂલ છે તો જ પણ અંદરમાં સુવાસ છે. જ્ઞાન છે સાથે અનુભવ પણ છે. છ પદનો વિવેક જીવને સ્વરૂપ સમજાવવાના અર્થે કહેલ છે. આ કહેવાનું બીજું કોઈ કારણ નથી, પણ જીવ યથાર્થપણે સ્વરૂપને સમજે, સ્વસ્વરૂપને સમજાવવાની અને અનુભવવાની ઘટના સમ્યક દર્શન નથી જ થાય છે.
બીજું પદ સમજી લેજો કે સમ્યક દર્શન થયા પછી પણ પ્રચંડ પુરુષાર્થ કરવાનો રહે છે. સમ્યક દર્શન પછી કંઈ પણ કરવું નહીં પડે, એની મેળે મોક્ષ થઈ જશે. પડી પડી ખીચડી પાકી જશે એવી જો ભ્રમણા હોય તો તે ભ્રમણામાંથી બહાર આવવા જેવું છે. કારણ કે સમ્યક દર્શન પછીની સાધના એ પ્રચંડ પુરુષાર્થની સાધના છે. સમ્યક દર્શન થયા પછી તે જ ભવમાં મોક્ષમાં જઈ શકે, ન જાય તો ત્રીજા ભવે મોક્ષમાં જાય, અને ત્રીજા ભવે ન જાય તો પંદરમા ભવે મોક્ષ જાય, અને જો પંદરમા ભવે ન જાય તો વધારે વધારે અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં જાય. આ ટાઈમ અને આ વિકલ્પો કેમ આપવા પડ્યા? જીવનો પુરુષાર્થ સમ્યક દર્શન થયા પછી કેટલો અને કેવો છે તેના ઉપર બધો આધાર છે. જો તીવ્રપણે પુરુષાર્થ ઉપડે તો તે ભવમાં જ મોક્ષે જાય, અને તે પુરુષાર્થ એટલે સમ્યક ચારિત્રનો પુરુષાર્થ. બે વાત સમજી લઈએ. સમ્યક દર્શન થયા પછી બધો પુરુષાર્થ લેકે લાગે છે, એ પરિણામ લાવે છે, એ વેલિડ ગણાય. ને એરોપ્લેનમાં જવું હોય તો ઓફિસર સ્ટેમ્પ મારી આપે પછી જ તમે જઈ શકો છો, અને સ્ટેમ્પ ન હોય તો આગળ અટકાવશે કે સ્ટેમ્પ મરાવીને આવો તેમ નાની સિક્કો મારી આપે છે. સમ્યક દર્શન થયા પછી જ્ઞાની કહે છે કે હે જીવ, તું જે પુરુષાર્થ કરીશ તે વેલિડ ગણાશે. સમ્યક દર્શન પછીનો પુરુષાર્થ ક્યારેય એને એડે જતો નથી. સમ્યક દર્શન થયા પછી કર્મનો ક્ષય ઝડપથી થાય છે, કારણ કે જે પુરુષાર્થ થાય છે તે સાચી સમજણથી થાય છે.
ઉપસમ સમ્યક દર્શન થાય ત્યારે મિથ્યાત્વ, મોહનીય તથા અનંતાનો બંધી ચાર કસાય એમ પાંચ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી. ક્ષાયિક સંકિત થાય તો સાત પ્રકૃતિનો ક્ષય થયો હોય છે. બાકીના કર્મો ખપાવવાના છે, તેનું નિરાકરણ કરવાનું છે, ઉકેલ કરવાનો છે. એ કામ સમ્યક દર્શન થયા પછી સમ્યક ચારિત્ર કરશે. સમ્યક દર્શન થયા પછી જે કર્મો બાકી રહે તે પૂરા ખપાવવાના છે. એટલા માટે જૈન દર્શનને કહ્યું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રણે સાથે મળે, જ્યારે ત્રણની એકતા થાય ત્યારે મોક્ષની ઘટના ઘટી શકે છે. એ વિના મોક્ષની ઘટના ઘટતી નથી. આજે સમ્યક દર્શન, પછી સમ્યક જ્ઞાન અને પછી સમ્યક ચારિત્ર એમ નહીં, ત્રણે સાથે મળે ત્યારે મોક્ષની ઘટના ઘટશે. લાડુ બનાવો ત્યારે ઘી, ગોળ અને લોટની એકતા જોઈશે. આજે ઘી નાખો, કાલે ગોળ નાખો, 15 દિવસ પછી લોટ નાખો, તેમ લાડુ ન બને. ઘી, ગોળ અને લોટ ત્રણેયની એકતા તે એક સાથે જોઈશે. એક ટાઈમમાં, એક સમયમાં, સપ્રમાણમાં અને અનિવાર્યપણે જોઈશે. સમ્યક દર્શન પછીની બહુ મહત્વની ઘટના સમ્યક ચારિત્રની છે. એક વાત ફરી યાદ કરવા જેવી છે કે સમ્યક દ્રષ્ટિ આત્મા સાધના દ્વારા જે કંઈ પુરુષાર્થ કરે છે તે પુરુષાર્થ પરિણામ લાવનારો છે. જ્ઞાની તેને સંમત કરે છે અને એ પુરુષાર્થ તેમના જીવનમાં કર્મનો ક્ષય કરે છે. જેમ પવન વરસાદને ખેંચી લાવે છે, તેમ સમ્યક દર્શન સમ્યક ચારિત્રને ખેંચી લાવે છે. અને સમ્યક ચારિત્ર આવે ત્યારે જ સર્વ કર્મના ક્ષયની અથવા મોહના ક્ષયની, રાગ દ્વેષના ક્ષયની ઘટના ઘટી શકે છે. આટલી વાત લક્ષમાં લઈ હવે મૂળ ગાથાઓ જોઈએ.
અહીંયા જરા પોલી થોડી ભૂમિકા આપી મુનિશ્રીએ. શિષ્યની વાત તો બહુ સ્પષ્ટ આવી ગઈ. શિષ્ય કે છે, એના અતલ ઊંડાણમાંથી કે છે. અહીંયા એક આત્મસિદ્ધિની વાત એટલી સરસ રીતે મૂકી છે, કેમ કે આખા શાસ્ત્રોનું મૂળ કરુણા છે. એટલે શિષ્ય પ્રત્યે પણ કોઈ નકારાત્મક દ્રષ્ટિકોણ નથી. શિષ્ય પણ કે છે એ અંતર શંકાતણો, આ મારી શંકા અંતર શંકા છે, મને અંદરથી આ પ્રકારની એક વેદન થાય છે કે ભાઈ આ તમે એવી રીતે મને સમજાવો કે આ ક્યાંય દેખવામાં ન આવે, જોવામાં ન આવે, કોઈ અનુભવ બીજો ન હોય. કયા જીવની તમે વાત કરો છો, કયા તત્વની વાત કરો છો, કઈ વસ્તુની વાત કરો છો, કયા અસ્તિત્વની વાત છે? એ કહે છે એવું તો નથી ને કે તમે આત્માની વાત કરતા હો ને અમે દેહ સમજતા હોય એને તમે આત્મા માનતા હો, આવું તો નથી. આપણા બેની ગેરસમજ કે અમે જેને દેહ માનીએ છીએ એને તમે આત્મા માનો છો, કેમ કે અથવા તો ઇન્દ્રિયો છે એને તમે આત્મા કહેતા હો. ઇન્દ્રિયો પછી પ્રાણ છે એને તમે આત્મા કહેતા હો. શ્વાસોશ્વાસ, ઇન્દ્રિયો, આત્મા બધું દેહના રૂપે છે, નામ જુદા જુદા હોય તો એવું તો નથી ને કારણ કે કોઈ જુદું ઇંધણ આત્માનું આ ઇન્દ્રિયોથી પ્રાણથી મનથી કંઈ જુદું છે એવું છે નહીં. આત્મા હોય તો જણાય કેમ નહીં? કંઈક તો એનું ઓળખ, કંઈક એનું પ્રગટીકરણ, કંઈક એનું વ્યક્તિકરણ. એ શિષ્ય પ્રશ્ન કરે છે કે કેમ ન હોય? જેમ ઘટ છે, પટ છે, એમ તમે બધી વસ્તુ કયો છો. જે કયો છે એ વસ્તુ છે. આપણે જે જે વસ્તુનું નામ દઈએ એ છે. અને ખૂબી છે, કોઈ શબ્દ એવો નથી કે વસ્તુ ન હોય, નહીં તો શબ્દ બને જ નહીં. આ ભાષાશાસ્ત્રનો નિયમ સમજવા જેવો, વસ્તુ ન હોય તો શબ્દ ન બને. કોઈ વસ્તુ નથી એવો શબ્દ બોલો, શબ્દ ન બને. એ નહીં, ભલે 52 અક્ષર રહ્યા પણ એની રચના ન થાય શબ્દની. શબ્દની રચના ક્યારે થાય? વસ્તુ હોય તો. ભલે પછી આપણે જાણતા હોય કે ન જાણતા હોય, આપણા માટે નવો શબ્દ હોય એ બને. એમ આત્મા એ શબ્દ છે. આત્મા એ શબ્દ તો કોઈ આમ ગરબડની જેમ કાંઈ બોલ્યા છે એવું નથી. કોઈ વસ્તુ છે એને માટે શબ્દ આવ્યો છે. વસ્તુ ન હોય તો શબ્દ ન હોય. અહીંયા શિષ્ય કે છે, દેખાતું નથી એટલે શબ્દ નથી, કોઈ બીજી રીતે જણાતું નથી માટે આત્મા નથી. એટલે કે છે, માટે છે નહીં આત્મા. મિથ્યા સીધી વાત મૂકી દીધી આણે તો આ પ્રશ્નને મૂળથી, કે સાહેબ રેવા દઉં, આત્મા જેવી કોઈ ચીજ નથી, એટલે મોક્ષના ઉપાયો બધા મિથ્યા છે. આ બધોય ધર્મ જો આત્મા ન હોય તો બધું મિથ્યા કે નહીં? આપણે બેઠા આ સત્સંગ કર્યો, આ સ્વાધ્યાય કર્યો, આ ભક્તિ કરી, આ વાંચન કર્યું. હવે આત્મા નથી તો મુખને લભ, દેહ છે તો હોટલ છે, ખાવા પીવાનું છે, રસોડું છે, એની માથાકૂટ કરવાની કે આવી કરવાની? અપાસરે ઢોકળા ન તો ઢોકળા હોય અહીંયા જાને. આત્મા જો ન હોય તો આ કાંઈ કરવાની જરૂર નથી. માટે છે નહીં આત્મા, આ બધા મોક્ષના ઉપાય છે તમારા. એટલે મોક્ષે જવું છે એવી ભ્રાંતિ રાખીને તમે બેઠા છો અને દુઃખી થાવ છો. નકામા ખાતા નથી, પીતા નથી, છતે પૈસે ભોગ ભોગવતા નથી, અને હોવા છતાં દુઃખી થવા. ભાઈ, ખાવ પીવો ને મજા કરો, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, આવું કરો. મિથ્યા મોક્ષ એ અંતર મને મનમાં એમ થયા કરે છે. આ શું છે? હે ગુરુદેવ, આનો તમે સમજાવો સદુપાય શબ્દ છો. એટલો સરસ શબ્દ છે કે શિષ્યની પોતાની ઈચ્છા છે કે ખરેખર જે ઉપાય મારા લક્ષમાં નથી અને જે ઉપાય કારગર થાય એવો છે, જે ખરેખર આની અંદર આ પ્રશ્નનું સમાધાન આપ્યો, એવો કોઈ ઉપાય અમને સમજાવો સદુપાય. આપણે ડોક્ટર પાસે પણ શું કામ છે? સાચું નિરાકરણ અને સાચી દવા. બાકી તો દવાના ગંજ પડ્યા છે માર્કેટમાં, દવા બજારમાં ઘણી છે. સદુપાય જોઈ છે. સાહેબ, આ જો કાંઈ હોય તો અમને આપો. અહીંયા મુનિશ્રીએ વાત કરી છે કે પહેલાં તો જ્ઞાની પુરુષે કહ્યું કે આત્માની સમ્યક શ્રદ્ધા વિના તો આ એકે વાત બેસે એમ નથી. એટલે કહ્યું, છ પદના પત્રમાં જ કહ્યું, છએ છ પદ પછી, શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચય રૂપ જણાવવા યોગ્ય છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહ રહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. શાસ્ત્રની અંદર જીવની વ્યાખ્યાઓ આપી છે, અજ્ઞાનની ભૂમિકાના આધાર ઉપર, એના મિથ્યાત્વની ભૂમિકાના આધાર ઉપર, દુર્લભ બોધિ જીવ, સુલભ બોધિ જીવ, સમીપ મુક્તિગામી જીવ, દૂર મુક્તિગામી જીવ, આવા ઘણા પ્રકારો છે. કૃપાણુદેવે બહુ સ્પષ્ટતાથી લખ્યું છે કે અમે આ છ પદ કહીએ છીએ એ કોના માટે કહીએ છીએ? સમીપ મુક્તિગામી, એટલે આ વાત અમારી એને જ પકડાશે, બાકીના શું પકડાય?
જેને હજી ભવાંતર ખૂબ બાકી છે એને આની અંદરથી કુતર્ક જ ઉઠશે, બીજું કાંઈ ન ઉઠે. બી થાય શું એનું? કેનાર પુરુષ સ્પષ્ટ કહે છે, આવું ભાગ્ય જ કોઈ કહે. ભલે અમે બધા જીવો માટે કહીએ છીએ, પણ અહીંયા તો આ લખ્યું છે સમીપ મુક્તિગામી જીવ, એના સહજ વિચાર માટે કયા છે. સુલભ બુદ્ધિ હોય જીવ, સમીપ મુક્તિગામી જીવ હોય એટલે પાપ કર્મથી પાછો વળ્યો હોય, જીવો પ્રત્યેની એની અનુકંપા હોય, કષાયો જેના ઉપશાંત થયા હોય, ભવભ્રમણનો જેને ખેદ વર્તતો હોય, આ બધા લક્ષણો છે. એ મુખ્ય લક્ષણો 38મી ગાથામાં કીધા, કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. એની સાથે ગુરુજીએ મુનિજીએ જોડ્યા કે ભાઈ નીતિ જોઈએ, સદાચાર જોઈએ, આ બધું હોય તો એના આ બધા લક્ષણો રહે. સમીપ મુક્તિગામી જીવ આ થાય કે જે પાપ નવી તીવ્ર ભાવે જે કરે, હવે તીવ્ર ભાવે પાપ કરતો નથી એને આ પ્રકારનો, અને જેને નવી ભવ રાગ રહે એને રાગ ભાવ પ્રત્યે હવે રાગ નથી, ભવનો ખેદ છે. કેવા સંસાર ક્યાં સુધી, કેટલાક ભવ માંડવા, કેટલીક વાર જન્મ લેવો, કેટલીક વાર જે સંયોગો મળે એની અંદર મથામણ જ કેરા કરવી, જે મળે એ બધાને સુખી રાખવા પ્રયત્ન કરવો, કઈ થતું નથી. સમીપ મુક્તિગામી જીવનું એક વ્યાખ્યા કૃપાળુદેવે મુમુક્ષુની અંદર આપી દીધી. મુમુક્ષુ જીવ એ સમીપ મુક્તિગામી જીવ છે. શું વ્યાખ્યા? જગતની સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંજાય. જો સર્વ પ્રકારની લખી નાખું એટલે બધી પ્રકારની આ બધી મોહા, જેટલો પરનો સંગ સંબંધ એ બધી મોહાશક્તિનું પરિણામ છે સર્વ પ્રકારની. પણ સાહેબ મારા છે એ તો પછી મારા સંતાનો એના પ્રત્યે તો મોહ હોય ને, મારું ઘર હોય માલિકીનું તો એના પ્રત્યે તો હોય ને, આપણે કોકના ઘર પ્રત્યે ન રાખીએ. બહુ ડાયો હતું તો કે છે સર્વ પ્રકારની, જ્ઞાનીઓ એક વાત હવે છોડતા નથી, એ પરિવાર તારો કે કોકનો, પણ પરિવારી પર એ સંપત્તિ તારી કે કોકની, પણ સંપત્તિ પર. કેટલી સરસ વાત મૂકે, એક વાત સમજાઈ જાય એટલે સર્વ. મોહાશક્તિ તો મોહાશક્તિ જ છે, પછી પોતાની હોય તો મોહાશક્તિ છે ને કોકની હોય તો મોહાશક્તિ. તો પોતાના દીકરાને તરછોડવા અને પારકાને ગળે વળગાડવા, આ મોહાશક્તિથી છૂટવાનો પ્રકાર છે? પોતાના ઘરની સંભાળ ન લેવીને કોકનું ઘર પચાવી પાડવું, આ છે? કે લ્યો મને કાંઈ બહુ, મારા પ્રત્યે કાંઈ નથી, પણ તે મારું શું લીધું, તે બીજાનું જ લેવાનું ને. અરે જ્ઞાનીઓ એટલી સરસ વાત મૂકે, સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંજાય, એ મુંજાય છે. એક કઈ એને મોહાશક્તિ એક માન્ય નથી. અને પછી બીજું, એક મોક્ષને વિશે જ શબ્દ છે, યત્ન કરે, અને એ જે કંઈ પ્રયત્ન કરી છે એના માટે કરે, મોક્ષ એટલે છૂટવું. આ જે કંઈ છે સંગ સંબંધની દુનિયા છે, જે કંઈ છે જળ ચેતનની જે, એનાથી એને શું કરવું છે, છૂટવું છે. આવી છૂટવાનો ઉપાય મળે, છૂટવાનો માર્ગ મળે, છૂટી શકાય, આ પુરુષાર્થનું કંઈક ફળ મળે, આવો પુરુષાર્થ મારો સાર્થક થાય, એને જ્ઞાનીઓ એ કહે છે કે મુમુક્ષુ છે આ. એને મોહાશક્તિ છે એક, અને ખરેખરે છૂટવાનો પુરુષાર્થ કરે છે. હવે એની યુક્તિ બતાવે છે કે એની યુક્તિ એ છે કે ભાઈ તું ક્યારે છૂટીશ, આત્માનો સ્વીકાર કર, જ્યારે તને સમ્યક દર્શન થાય પછી તું ચારિત્રોની બધી મોહનીયનો ક્ષય કરી શકીશ. જ્યાં સુધી દર્શન મોહનીયનો ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહનીયથી અનેક વાર છૂટીશ તો પણ બંધાઈશ. દરેક મૃત્યુ વખતે આપણે છૂટીએ છીએ કે નહીં? સંગથી, સંબંધથી, સંયોગોથી. દરેક મૃત્યુ વખતે આપણે આ જગતથી છૂટી શકીએ કે નહીં? છૂટીએ છીએ. આપણે માનીએ કે ન માનીએ, લોકો કે છે કે અમે છૂટા આનાથી, એમ તો સમજાય ને કે લોકો કે છે અમે, પણ તમે શું કર્યું? મારું ઉઠમણું કેમ કર્યું? આ મારું યોગદાન ઓછું છે? મેં જિંદગી ભર આ બધું તમારું કર્યું તો કે જે કર્યું ભલે ગયું, હવે આજથી એનું નામું કાઢી નાખો. ભાઈ બેંકમાં જઈને કહી દેજે, ડેથ સર્ટિફિકેટ દઈ દેજે, એક દસ્તાવેજમાં જો એનું નામ હોય તો કાઢી નાખજે. મિલકતમાં ક્યાંય હોય તો એ બધો ભાગ કાચી મિનિટમાં દહદીમાં તો બધો ફેસલો થઈ જાય. બધા ભેગા થયા હોય કે પછી પછી આપણને ટાઈમ નથી, પછી કઈ ભેગા નહીં થાય, તારતામાં જે થાય એ બધું થઈ જાય. અરે જુઓ તો ખરા જગત, જ્યાં 80 વરો કાઢ્યા અને જેના સુખ દુઃખ માટે થઈને બિચારો કેટલી વાર દુઃખી થયો, ઓલાને 5 દિવસમાં હવે તો 13 દિવસની રાહ જોવાતી નથી. એ કે કાલે બોલાવી લો, એમાં જ્યારે ઉઠમણું ને તરત જ પ્રાર્થના સભા, અને પ્રાર્થના સભા પછી તરત જ પ્રાઇવેટ મિટિંગ કુટુંબીઓની, અને મિટિંગમાં ફેસલો. શેનો ફેસલો થાય? અરે હો વર જે કર્યું એ બધું. તો ભાઈ આપણે તો છૂટીએ છીએ પણ હવે કાયમ છૂટતા નથી. આ કે છે પ્રભુ છૂટવાનો ઉપાય બતાવો મને. મુમુક્ષુ છે એને મહાશક્તિ છે, એનાથી છૂટવાનો પુરુષાર્થ તો કરું છું, પણ આવડો અવડો પુરુષાર્થ થાય છે. આત્માને માયના વિનાનો પુરુષાર્થ થાય છે, દેહ આધારિત પુરુષાર્થ થાય છે, નામ આધારિત પુરુષાર્થ થાય છે, રૂપ આધારિત પુરુષાર્થ થાય છે, એટલે છેડો વેડો મળતો નથી. ફરી નવી ઘોડી નવો દા. અહીંયા ઉઠમણું કર્યું અને બીજે વધામણા કર્યા, ડંકો વગેડ, એટલે શેનો? તો કે આવ્યો છે હવે કુળદીપક પધાર્યા છે, કંદોરા બંધ, હજી અહીંયા હજી હાલે છે બધું, ત્યાં અહીંયા ઘંટારવ શરૂ થઈ. શું જગત છે, શું માયા છે. કૃપાળુદેવે કીધું સમીપ મુક્તિગામી કે જે આ બધાથી મુંજાય છે, આ મોહાશક્તિ છે, આ મારા છે ને મારું કરે છે ને હું કોઈનું કરીશ ને આનું આમ છે ને તેમ છે ને આ બધી મોહાશક્તિ. ઉદય પ્રમાણે થાય થવા દે, જોયા કર, જ્ઞાતા દ્રષ્ટા બન, સાક્ષી બન, સંસારમાં રે સાક્ષી બન, પ્રસંગોમાં પડ સાક્ષી બન, વડગાળ નહીં કાંઈ, કોના સંબંધે વડગણા, વડગણા નહીં, જોયા કર આ થયું, પ્રસંગો આવ્યા, પનારો પડ્યો, સંગ પ્રસંગ સંસારમાં ચાલ્યા કરે, જોયા કર. છૂટવું છે તો એને પહેલા વહેલા એને શ્રદ્ધા કરવી પડશે કે કોને છૂટવું છે, તો આત્માને છૂટવું છે. સમ્યક દર્શન પહેલા જોશે. એટલે સરસ સમજાવ્યું છે કે એક વાર સમ્યક દર્શન થાય, સમજી લેજો, સમ્યક દર્શન પછી જ પુરુષાર્થ વેલિડ પુરુષાર્થ થાય છે. કેમ કે હવે પુરુષાર્થના કેન્દ્રમાં કોણ આવ્યો? આત્મા, પોતાનું સ્વરૂપ, પોતાનો જીવ. અત્યાર સુધી પુરુષાર્થમાં કેન્દ્રમાં કોણ હતો? પોતાનો દેહ, દેહભાવ. દેહભાવે બધું ચાલતું હતું, એટલે દેહભાવ તો ગયો અને પાછો નવો દેહ ધારણ કર્યો, આ ચાલ્યા કરતું હતું. હવે આપણે સમીપ મુક્તિગામી જીવની વ્યાખ્યા સમજવી છે, એ મુમુક્ષુ છે, અને એ મુમુક્ષુને થવા માટે આ 6 પદ છે કે તું પાકો સમીપ મુક્તિગામી થઈ જા. જો તને પેલું પદ પકડાઈ જશે તો અમે ખાતરીપૂર્વક કહીએ છીએ કે તને 5મું પદ પ્રાપ્તિ થઈ જશે. પેલું નથી પકડાયું, એ 5મું શું પકડવાનું હતું? આત્મસિદ્ધિ તો અદભુત છે. પેલું પકડાવીને કે તું નિત્ય અને શાશ્વત છો, સમ્યક દર્શન થાય અને દર્શન મોં ટળે એટલે પછીનો પુરુષાર્થ, તો કે પ્રચંડ પુરુષાર્થ કરવાનો છે, અને એ પુરુષાર્થ સમ્યક દર્શન થયા પછી જ થાય. જેટલા પ્રમાણમાં તીવ્રપણે એ પુરુષાર્થ થાય એટલા પ્રમાણમાં એ સમ્યક ચારિત્રનો પુરુષાર્થ છે. સમ્યક ચારિત્ર એટલે મિથ્યાત્વની માન્યતાના આધાર ઉપર, રાગ દ્વેષ મોહ અજ્ઞાન અને કસાયની માન્યતાના આધાર ઉપર સંઘ સંયોગોને સંબંધમાં જે વ્યવહાર કર્યો હતો એ વ્યવહારમાંથી છૂટવું, તે સમ્યક ચારિત્ર. કોઈની સાથે સંબંધમાં રહે અને રાગદ્વેષ ન કરે તો સમ્યક ચારિત્ર. કોઈની સાથે સંઘમાં પનારો પડે, રાગદ્વેષ ન કરે તો એ સમ્યક ચારિત્ર. ખાવું પીવું જ્ઞાનીઓ પણ ખાતા પીતા હોતા નથી તો 15 બહુ શું કરે, બધું કરે. અહો સમકીતી આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર સે ન્યારો રહે જ્યું ધાવ ખીલાવે. એક વાર તને સમ્યક દર્શન થાય, એક વાર આત્માના અસ્તિત્વનો સ્વીકાર થાય, એની શ્રદ્ધા થાય, જ્ઞાની પુરુષના આધારે શ્રદ્ધા થાય અને એક નિશ્ચય અંદર જાગે કે હું આત્મા છું, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, એવી અંતરથી રાગ વળગણા નથી મારી એવી ભાવના થાય તો રાગ દ્વેષનો ક્ષય થાય. રાગ દ્વેષનો ક્ષય થાય તો કર્મની કોઈ તાકાત નથી કે તને બાંધી શકે. કસાય વિનાનો કોઈ કર્મ તને બાંધી નહીં શકે. એ કદાચ પ્રદેશ કક્ષાએ ઉત્પન્ન થાય તો એમને પ્રદેશ કક્ષાએ ઉદિત થઈ અને નિર્જરી જશે, પણ તને એનો વિપાક આપી શકશે નહીં, સુખ દુઃખ નહીં આપી શકે, અનુભાગ નહીં આપી શકે. કારણ કે કસાઈનું જોર નથી. શરીર સાથે જોડનાર જેને કહીએ ને ફોર્સ, ચોંટાડવાનું બળ જેને કહે, બાઇન્ડિંગ ફોર્સ, એ બાઇન્ડિંગ ફોર્સ નથી. ઈંટ ઉપર ઊંટ રાખી છે, મકાન ન થાય. સિમેન્ટ નથી ત્યાં સુધી મકાન નહીં, ભલે ને ગમે એટલી ઈંટ ચડાવો દિવાલ ન થાય. દિવાલ કરવી હશે તો બાઇન્ડિંગ એલિમેન્ટ જોશે અને બાઇન્ડિંગ એલિમેન્ટ શું છે? સિમેન્ટ. એમ કસાય વિના આ બધા કર્મોના પૂતગળો કદાચ આવી ગયા તો ચોંટશે, પ્રદેશ ઉપર આવશે, પ્રદેશથી કરી જશે. બહુ સરસ સિદ્ધાંત છે કર્મ સિદ્ધાંત, સમજીએ આપણે. તો અહીંયા કહ્યું છે કે મારે આ આત્માના અસ્તિત્વનો સ્વીકાર પેલા પદનો એટલા માટે કરવો છે કે જેથી કરીને હવે મારા પુરુષાર્થ જે થાય એ સમ્યક ચારિત્રનો પુરુષાર્થ થાય. હવે પછીનો પુરુષાર્થ થાય એ સમ્યક ચારિત્રનો થાય, નહીં તો આવું ચારિત્ર અનંતવાર લીધું પણ કોઈ પરિણામ આવ્યું નહીં. પુરુષાર્થ પરિણામ લાવનારો છે, કેનો? સમ્યક દ્રષ્ટિનો. અને એ પુરુષાર્થને જ્ઞાની તેને સંમત કરે છે, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર. આ નકાર નથી, એકાંત નથી, એ વ્યવહાર સંમત છે. જે સમ્યક ચારિત્રને પ્રેરે છે વ્યવહાર સમ્યક, કેમ કે સમકિત થયું, સમ્યક જ્ઞાન થયું. હવે આ ત્રણની એકતા ન થાય તો મને નિશ્ચય સમકિત ક્યાંથી થવાનું હતું? માટે એ વ્યવહાર મને સંમત છે. પુરુષાર્થ એનું પરિણામ કર્મનો ક્ષય થાય. પુરુષાર્થનું પરિણામ શું? કર્મનો ક્ષય થાય. કર્મનો ક્ષય ન કરે અને કર્મની વૃદ્ધિ કરે તો એ પુરુષાર્થ. પછી ભલે ધર્મ ક્રિયા કરી, ભલે સ્વાધ્યાય કર્યો, ભલે તપ કર્યું, ભલે યાત્રા કરી, પણ કર્મની વૃદ્ધિ કરી એ પુરુષાર્થ નથી. જો ઈચ્છો પરમાર્થ તો સત્ય પુરુષાર્થ. સત્ય પુરુષાર્થ એટલે આપણા રહેલા બંધરૂપ જે કર્મો છે એનો ક્ષય કરે. બસ એ કહે છે, જેમ વરસાદ પવનને ખેંચી લાવે એમ સમ્યક દર્શન સમ્યક ચારિત્રને ખેંચી લાવે છે. અને એકવાર રાગ દ્વેષના ક્ષયની ઘટના ઘટે છે, મોહનો ક્ષય થાય છે, એટલે નિર્વાણ પદની પ્રાપ્તિ. ગાથા પાછી 41મી જોઈ લે કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદને. બસ એકવાર અસ્તિત્વનો સ્વીકાર થયો, નિજ જ્ઞાનનો સ્વીકાર થયો એનાથી મોહનો ક્ષય થયા વિના રહી નહીં. જેટલું નિજ જ્ઞાન આત્માના અસ્તિત્વનું પહેલું પદ જેટલા પ્રમાણમાં સ્થિર થાય તેટલા પ્રમાણમાં જીવનું મોહબળ ઓછું થાય, મોહનીય બળ ઓછું થાય, તો એ મોહ એની ઘટના ઘટે અને એ ઘટના લઈને આખી ગાથાઓનો વાત થાય છે. વિશેષ અવસરે જોઈશું.